તારીખ 24/6/1996 શ્રી સમયસાર ગાથા 276 અને 277 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 254
નિષેધ જે વ્યવહારને અને વ્યવહારને એનો નિષેધક જે નિશ્ચય તે બંને નયો કેવા છે એવું પૂછવામાં આવતા વ્યવહાર અને નિશ્ચયનું સ્વરૂપ કહે છે. શાસ્ત્રીય ભાષામાં વાત છે પણ વ્યવહારને એનો વિષય અહીંયા શું ભાવ છે. નિશ્ચયને એટલે આત્માના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ આરાધનાના શુદ્ધ પરિણામો છે. આગળની ગાથાઓમાં વ્યવહારનો નિષેધ કર્યો છે અને તે પણ નિશ્ચયને પૂર્વક એનો નિષેધ કર્યો છે. એટલે નિશ્ચયને નિષેધક છે અને વ્યવહારને એનો વિષય એવા જે શુદ્ધ ભાવો છે તે નિષેધી છે. જગતમાં ધર્મના ક્ષેત્રમાં ચાલતો જે સ્તર છે એ સ્તરથી ઉપરની એક વાત છે. કેમ કે જગતમાં જે ધર્મ ચાલે છે જૈન ધર્મના નામે અને અન્ય ધર્મો જે ચાલે છે એમાં શુભ ભાવની ઉપાદેયતા છે અને અશુભ ભાવનો નિષેધ છે. ત્યાંથી ઉપર ઉઠીને વાત છે કે જો તું મુમુક્ષુ છો, જન્મ મરણથી તું છૂટવાયો છો, તો તને એક બીજી વાત કરીએ કે આ જે શુભ ભાવો છે તે જ ધર્મના ક્ષેત્રમાં રોકાવાનું કારણ છે. અને શુભ ભાવની જે રુચિ છે એ આત્મરુચિથી વિરુદ્ધ છે. આત્મરુચિ વિના સમ્યક દર્શન નથી. છઢાળામાં આવ્યું ને, આત્મરુચિ સમ્યક દર્શન ભલા હે, આપમે રુચિ સમ્યક તો ભલા હે. આપમે રુચિ એટલે પોતાના આત્મામાં જે રુચિ એવું જે સમ્યક્ત્વ છે એ ભલું છે, કલ્યાણકારી છે. એટલે શુભ ભાવ એ એક એવો ભાવ છે કે જે કસાયની મંદતાને લીધે સાતા ઉપજાવનારો છે અને તેથી જીવ ત્યાં એ જીવને તે રૂચે છે. અનંતકાળમાં અનંતવાર અનાદિથી આ જીવે આ જગ્યાએ ભૂલ કરી છે. ધર્મના ક્ષેત્રમાં આવીને ભૂલ આ જગ્યાએ કરી છે. એટલે અહીંયા આચાર્ય મહારાજ કરુણા કરીને એ ભૂલ મટાડવા માગે છે. જો તું શુદ્ધ પરિણામ કર, એ શુદ્ધ પરિણામ પોતે જ શુભ પરિણામના નિષેધક છે અને તેથી તે શુભ ભાવો નિષેધવાને યોગ્ય છે. એવી જે વાત છે એ સંબંધની અંદર સ્પષ્ટીકરણ આપવા માગે છે. શું સ્પષ્ટીકરણ છે આ બંને ગાથાઓમાં કહેશે. આયારાદિ નાણમ જીવાદિ દંશનમ ચ વિજ્ઞેયમ છ જીવ વણિકમ તથા ભણિદ ભણદી ચરિતમ તો વ્યવહારો આદાખો મજ્જનાણમ આદામે દંશણમ ચરિતમ આદા પચ્છખાણમ આદામે સંવરો સંવરો જોગો.
આત્મની સર્વ જ્ઞાન છે
આચારંગાદિ શાસ્ત્રો તે જ્ઞાન છે, અથવા આચારંગાદિ શાસ્ત્રોનું જ્ઞાન તે જ્ઞાન છે એમ વ્યવહારને એનું કથન છે, અથવા વ્યવહારને એમ કહેવાય કે ભગવાનના કહેલા આચારંગાદિ એટલે શું? ભગવાનના કહેલા ગૌતમ આદિ ગંધર્વદેવોના રચેલા જે શાસ્ત્રો છે 12 અંગ, એમાં આચારંગ છે પહેલું અંગ છે. એટલે આચારંગ વગેરે જે શાસ્ત્રો છે એનું જ્ઞાન તે જ્ઞાન છે. એ શાસ્ત્રોને પણ જ્ઞાન કહેવાય છે અને એની જ્ઞાન પૂજા આપણે કરીએ છીએ, અને એના જ્ઞાનને પણ જ્ઞાન કહેવામાં આવે છે એ સંબંધીની સમજણ. પણ એ વ્યવહાર જ્ઞાન છે, નિશ્ચય જ્ઞાન નથી. કેમ કે વ્યવહાર કેમ કહ્યો? પરદ્રવ્ય આશ્રિત જ્ઞાન થયું માટે. જ્ઞાન પોતાનું છે પણ એ પણ જ્ઞાને આશ્રય લીધો શાસ્ત્રનો, માટે તે વ્યવહાર જ્ઞાન છે. નિષેધ છે આ એમ કહે છે, ઠીક છે. જે નિષેધવા યોગ્ય વાત છે એની વાત છે. અત્યારે તો થોડું શાસ્ત્ર જ્ઞાન હોય ત્યારે એમ એમ થાય કે હું પણ સમજુ છું ને જાણું છું, તો કે જ્ઞાન જ નિષેધ છે, એ જ્ઞાનનો આદર કરવામાં આવતો નથી. જીવાદી તત્વો તે દર્શન જાણવું, જીવ અજીવાદી 9 તત્વોનું શ્રદ્ધાન, એને વ્યવહાર શ્રદ્ધાન કહેવામાં આવે છે. એટલે 9 તત્વોને દર્શન કીધું, પણ 9 તત્વોનું શ્રદ્ધાન તેને દર્શન કહેવામાં આવે છે. ભાષા ટૂંકી કરે છે. અને 6 જીવની કાય ચરિત્ર છે. 6 જીવની કાયની દળાપ દયા પાળવી, અહિંસા પાળવી, એવો જે વ્યવહાર સંયમ છે, વ્રતાદિ છે, એને વ્યવહારે ચારિત્ર કહેવામાં આવે છે. એમ તો વ્યવહાર નહીં કહે છે, આમ વ્યવહાર નહીં કહે છે, પણ નિશ્ચયથી એમ કહે છે. એ તો બધું નિષેધ નિષેધમાં જાય છે, નિષેધ કરવામાં જાય છે. કોને કહે છે આ? એમાં અટકો છે એને કહે છે. હું આચારંગાદિ શાસ્ત્રોમાંથીને અટકો છે, વ્રત નિયમ સંયમ પાળીને છકાય જીવોની અહિંસા પાળવામાં અટકો છે, અને 9 તત્વની શ્રદ્ધા આદિના શ્રદ્ધાના ઠોકડા એમાં વ્યવહારે મને હું આ માનું છું એમ જે એને રાગ છે શ્રદ્ધાનો, એને શ્રદ્ધા કહેવામાં આવે છે. એ બધું નિષેધ કરવા યોગ્ય છે, એમાં અટકો છે એને કહે છે. એટલું નથી આવ્યું એને એમ કે તું પહેલાં એ કર, આ તો ત્યાં આવીને અટકો છે એની વાત ચાલે છે. નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નથી. મારા આત્માનું સ્વાનુભવ અનુભવ રૂપી જે જ્ઞાન છે એ જ જ્ઞાન છે. મારું આત્મજ્ઞાન તે જ જ્ઞાન છે, એટલે મારો આત્મા જ જ્ઞાન સ્વરૂપી છે અને એ જ જ્ઞાન છે, અને મારો આત્મા દર્શન અને ચારિત્ર છે. જ્ઞાન સ્વરૂપે પણ મારો આત્મા છે, દર્શન સ્વરૂપે પણ મારો આત્મા છે, અને ચારિત્ર સ્વરૂપે પણ મારો આત્મા છે, આનંદ સ્વરૂપે પણ મારો આત્મા છે. એમાં ટકાવારી નથી. પછી જો ટકાવારી હોય તો એક એક ગુણનો આત્મા અનંતમાં ભાગે આવે, પણ બધા ગુણોમાં 100-100% જ્ઞાન સ્વરૂપે 100-100% છે, અને આનંદ સ્વરૂપે પણ 100-100% છે. બધા ગુણો સર્વ અનંત ગુણો એક સર્વ પ્રદેશ છે, ક્યાંય ખાલી નથી. એનાથી પણ વધારે છે. લોક આત્મા આખા આકાશના લોક અને લોક આખા આકાશના જેટલા અનંત પ્રદેશો છે તેનાથી પણ જીવના મારા સ્વરૂપના જીવના એટલે કોકના નહીં મારા સ્વરૂપમાં અનંત ગુણો છે. એટલો હું માન છું, એટલો માન છું, પણ ઉદગળ પરમાણુમાંથી સુખ લેવાની દિનવૃત્તિએ જે દિનતાને ભીખ માગી પણ મૂળામાં મફતમાં વેચાણો ભૂલ બેચા તમે. આ તો કોઈ અભિમાની હોય ને, બહુ વાતો અભિમાની, પણ એને ખબર નથી કે આ અભિમાન કરીને ક્યાં જઈશ. વનસ્પતિમાં એકેન્દ્રીમાં જઈશ, મૂળામાં આપણો કંદમૂળ છે ને એમાં જઈને પડીશ. પછી શાક લેવા જતા પહેલાંના જમાનામાં, ત્યારે શાક લઈ લે પછી એમ કે ભાઈ એક મૂળો મફત આપી દે, છોકરો મૂળો ખાશે કે છોકરા ઘરે લઈ જાય, છોકરાને એક મૂળો મફત આપી દે. મૂળો મફત આપે એમાં આ ભાઈ સાહેબ બિરાજમાન હતા એમ કે મૂળામાં મફતમાં વેચાણો. આવી દિશા છે જે દિનતા કરતા કરતા કેટલો દિન થઈ જાય છે. મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ કરવો. ત્યાગ સ્વરૂપ તો મારો આત્મા છે, એ ચારિત્રનો ભેદ છે. એ ચારિત્ર સંજ્ઞાન ચારિત્ર લીધું એવા તો આવી જાય છે, પણ વિશેષપણે ચોખ્ખોથી વાત કરી છે. કેમ કે અહીંયા બંધ અધિકાર છે ને, એટલે સંપ્રદાયમાં જીવ ત્યાગ કરીને બંધ કરે છે કે બંધથી છૂટે છે, મુદ્દો જ્યાં ત્યાં વાત લઈ જવી છે. મુદ્દાની વાત તો ત્યાં કરવી છે કે જીવ પ્રત્યાખ્યાન કરીને ત્યાગ કરે છે ત્યારે એ બંધાય છે કે છૂટે છે. તો કે એને જે પરદ્રવ્યના ત્યાગનો વિકલ્પ આવે છે ત્યાં તો એ બંધાય છે. પછખાણ લે છે કે આજે મારે ઉપવાસ કરવો છે અને જમવું નથી, આહાર બંધી, આજે આહાર પાણીનો ત્યાગ. બંધાણો કે છૂટ્યો, એ વિકલ્પથી તો અને પોતાના સ્વરૂપમાં લીન થયો અને આહારની વૃત્તિ પણ ઉઠી નહીં, ચાલી ગઈ. એ વખતે આહારની વૃત્તિ ન રહી ત્યારે છૂટ્યો, કેમ કે આત્મા જ પ્રત્યાખ્યાન થઈ ગયો ત્યાં. અને મારો આત્મા સંવર અને યોગ છે, સમાધિ અને ધ્યાન. સંવર એટલે સમાધિ અને યોગ એટલે આત્મા, આત્મામાં જોડાવું તે ધ્યાન. મારો આત્મા સંવર અને ધ્યાન છે એ ગાથાર્થ છે. એના ઉપર ટીકા. આચારંગાદિ શબ્દ શ્રુત તે જ્ઞાન છે, કારણ કે તે શબ્દ સ્વરૂપ જ્ઞાનનો આશ્રય છે. શાસ્ત્રને જ્ઞાન શું કરવા કહ્યું? શાસ્ત્ર છે એ તો પુદ્ગળના શબ્દો છે, પુદ્ગળાત્મક છે, એને શું કરવા જ્ઞાન કીધું? કારણ કે તે જ્ઞાનનો આશ્રય છે, એનું અવલંબન લે છે. શાસ્ત્ર વાંચતી વખતે જ્ઞાનનો ઉપયોગ એ શાસ્ત્રના શબ્દોનું અવલંબન લે છે, માટે ઉપચાર કર્યો શાસ્ત્ર ઉપર, જ્ઞાનનો ઉપચાર કર્યો. શાસ્ત્ર કાંઈ જ્ઞાન નથી, પણ શાસ્ત્રના આશ્રય જ્ઞાન ઉત્પન્ન થયું અવલંબને નિમિત્ત નિમિત્તિક સંબંધે, માટે શાસ્ત્રને પણ જ્ઞાન કહ્યું. અહીંયા જીવાદિ નવ પદાર્થો દર્શન છે, કારણ કે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે, અથવા નવ તત્વની શ્રદ્ધા કરે છે ત્યારે નવનો આશ્રય પરિણામ કરે છે. આ સંવર આને કહેવાય, નિર્દ્રાને કહેવાય, બંધ આને કહેવાય, એ રીતે. એટલે નવેનો આશ્રય પરિણામો કરે છે, શ્રદ્ધાના પરિણામો માટે એને, માન્યતાના પરિણામો માટે એને નવને દર્શન કહેવામાં આવે છે. અને છ જીવ નિકાય ચારિત્ર છે. નિકાય એટલે સમૂહ, નિકાય એટલે સમૂહ. છ પ્રકારના જીવોનો સમૂહ, એકેન્દ્રી, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચેન્દ્રિય અને સંજ્ઞા પંચેન્દ્રિય, અથવા ત્રસને બાદર કરીને જે છ જીવના, છ પ્રકારના જીવોનો સમૂહ છે તેની, તે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે, તેની અહિંસા પાળવામાં તે તે જીવોનો, જીવોની પર્યાયનો ને અવલંબે છે પરિણામ, માટે એને વ્યવહાર ચારિત્ર થયું ત્યાં. એને એ છ જીવ નિકાયને ચારિત્ર કહી દીધું. છ પ્રકારના જીવોનો સમૂહ તે ચારિત્ર છે, પણ એના સમૂહની હિંસા, અહિંસા પાળવાનો ભાવ તે ખરેખર ચારિત્ર છે. ભાષા ટૂંકી કરી છે, એ પ્રમાણે વ્યવહાર છે. આ પ્રકારે વ્યવહાર છે. વ્યવહાર છે તો જીવના પરિણામ, પણ એ વ્યવહારનો વિષય છે. એટલે એ પરિણામને વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહાર એટલા માટે કહેવામાં આવે છે કે એ ત્રણેયમાં આશ્રય પરદ્રવ્યનો છે, આશ્રય પોતાના સ્વરૂપનો નથી. અહીંયા હેતુ બંધથી છોડાવવાનો છે, બંધ અધિકાર છે ને, બંધનો અભાવ કરવાનો હેતુ છે. તો કે એ ત્રણેય એ દર્શનજ્ઞાન ચારિત્ર જે વ્યવહાર કર્યો એ પ્રકારના ધર્મના ક્ષેત્રમાં કરવામાં આવતા પરિણામો બંધ સાધક છે, એનો અભાવ કરવા માટે એનો નિષેધ કરીએ છીએ એમ કહે છે. એ પ્રમાણે વ્યવહાર છે, નિશ્ચય શું છે? તો કે શુદ્ધ આત્મા જ્ઞાન છે, કારણ કે તે જ્ઞાનનો આશ્રય છે. થિયરી સેમ છે, આશ્રય કોનો કરે છે એમ કહે છે. જીવ બહિર્મુખ થઈને પરનો આશ્રયને રાગનો આશ્રય કરે તે નિષેધવા યોગ્ય છે, ભલે તે વ્યવહાર જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામો હોય તો પણ તે નિષેધવા યોગ્ય છે. આત્મા આશ્રય અંતર્મુખ થઈને જે પરિણામો થાય તે નિષેધક છે, તેના વ્યવહારના એ નિષેધ કરવા નિષેધ કરનારા છે અને તે આત્માને આદરવા લાયક છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે, કારણ કે તે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે. જ્ઞાન જ્યારે પોતાના સ્વરૂપનું અવલંબન લે છે, શુદ્ધ આત્માનું અવલંબન લે છે, ત્યારે પોતાને જ્ઞાનમય પણ અનુભવ કરે છે. માટે એ આત્મા જ જ્ઞાન છે. શુદ્ધાત્મા દર્શન છે, કારણ કે તે દર્શનનો આશ્રય છે. શ્રદ્ધા પણ એ શુદ્ધાત્માનું અવલંબન લે છે. માટે શુદ્ધાત્માની શ્રદ્ધાનો ઉપચાર આત્મા ઉપર કરીને શુદ્ધાત્મા જ દર્શન છે, અથવા દર્શન સ્વરૂપે છે. જેમ આત્મા જ્ઞાન સ્વરૂપે છે તેમ આત્મા દર્શન સ્વરૂપે છે. અને શુદ્ધાત્મા ચારિત્ર છે, કારણ કે તે ચારિત્રનો આશ્રય છે. શુદ્ધાત્મા પોતે જ ચારિત્ર સ્વરૂપ છે, કેમ કે ચારિત્રના પરિણામો, ચારિત્ર ગુણના પરિણામો એટલે વિતરાગતાના પરિણામો, સ્વરૂપની સ્થિરતાના પરિણામો સ્વરૂપને અવલંબીને થાય છે. આત્માને શુદ્ધાત્માને અવલંબીને થાય છે. માટે આત્મા પોતે જ ચારિત્ર સ્વરૂપ છે. એ પ્રમાણે નિશ્ચય છે, એ પ્રમાણે નિશ્ચયનું સ્વરૂપ છે. વ્યવહારનું સ્વરૂપ કહ્યું અને નિશ્ચયનું સ્વરૂપ કહ્યું. તેમાં હવે એનું તાત્પર્ય કાઢશે. આ વ્યવહારનું સ્વરૂપ, આ નિશ્ચયનું સ્વરૂપ દર્શન જ્ઞાન અને ચારિત્રની અપેક્ષા છે. તો એનું કન્ક્લુઝન શું, એનું તાત્પર્ય શું, એમાંથી શું કાઢવાનું શું છે હવે અમારે? તો કે એમાં વ્યવહારને પ્રતિષેધ્ય અર્થાત નિષેધ્ય છે. નિશ્ચયને શું શુદ્ધાત્મનો જ્ઞાનાદિ આશ્રય શું અનેકાંતિક તત્વ પ્રતિષેધક તત્ર આચારાદિનામ જ્ઞાનાદિ આશ્રય સ્થાને અનેકાંતિકત્વાદ દ્વય વ્યવહારને પ્રતિષેધ્ય એનો અર્થ કરે છે. લ્યો તત્ર એટલે એમાં ત્યાં એમ વ્યવહારને પ્રતિષેધ્ય છે અર્થાત નિષેધવા યોગ્ય છે. આવા જે વ્યવહારના પરિણામો છે તે નિષેધવા યોગ્ય છે. જુઓ, જેને આ વ્યવહારના પરિણામોને ધર્મ માન્યો હોય, શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન માન્યું હોય, નવ તત્વની શ્રદ્ધાને શ્રદ્ધા માની હોય અને વ્યવહાર ચારિત્રને તપ ત્યાગ અને વ્રત સંયમને ચારિત્ર માન્યું હોય, અહિંસા પાળતો હોય સારી રીતે, એને એમ કે આ નિષેધવા યોગ્ય છે એટલે એને માથામાં બેસે નહીં, કિંમત ઘણી આપી દીધી છે ઉપાધ્યાય કરીને, અત્યાર સુધી એનો આદર કરીને એ બધા પરિણામો આદર્યા છે, આદર કરીને આદર્યા છે, હવે કે છોડે ને તો એ તારા નિષેધવા લાયક છે, તારા માટે એ નિષેધવા લાયક છે. ત્યારે તો બેસવું મુશ્કેલ પડે છે. સંપ્રદાયમાં આ બધી વાતોનો વિરોધ થયો, ત્યાં કાંજે સ્વામી બધાને ઊંધે રસ્તે થઈ જાય છે. પણ આ તો અમૃતચંદ્રાચાર્ય 900 વર્ષ પહેલા આ વાત કરી છે. આ તો દિગંબર આચાર્યના ઘરની વાત છે, અને એક રીતે જોઈએ તો ભગવાનના ઘરની વાત છે. પણ પોતાની સમજણ બરાબર ન હોય એટલે એને વિરોધ થઈ જાય, મોટો અપરાધ થઈ જાય. મોટો અપરાધ સત્યનો વિરોધ થાય, એટલે વિરોધ કરતા પહેલા સાત વખત વિચારો, એટલે સત્યનો વિરોધ થાય, બહુ મોટો અપરાધ થાય. કેમ કે સંપ્રદાયમાં તો શુભ ભાવને જ આદરવામાં આવે છે. એક વાર ચર્ચા ચાલી હતી કે છે, વરણીજી પાસે ચર્ચા ચાલેલી. વરણીજીને પૂછ્યું કે ભાઈ આ ગાંધી સ્વામી આવું બધું કહે છે, પછી આપણા લોકો તો બધા વિરોધ કરે છે અને આ બધું, તમે જરાક ઓથેન્ટિક ગણાતા હતા એ વખતે ગુરુદેવના સમકાળમાં, જરા એ ઓથેન્ટિક ગણાતા હતા કે વરણીજી શું કહે છે. સમયસર આખું સંસ્કૃત ટીકા મુખાગ્રહ હતી, કંઠાગ્રહ હતી, મોઢે બધી શ્લોકો અને ગદ્ય પદ્ય બધી ટીકા આખી સંસ્કૃત 414 ગાથા બધી મોઢે, ટીકા સહિત ગાથાઓ મોઢે, આખું સમયસાર મોઢે કરેલો. એટલું બધું કેટલી વાર વાંચ્યું હશે ત્યારે મોઢે થયું. કે હું સમયસાર વાંચું તો એમ જ કહું કે શું કીધું, જો હું સમયસાર વાંચું ને તો જે કાંજી સ્વામી કહે છે એ જ હું કહું. કેમ કે બીજું કહેવા જાય તો આચાર્યને વિરુદ્ધ થઈ જાય. એમ ન કીધું કે તમે બધા ખોટું કરી રહ્યા છો, એવું ન કીધું. હું કહું એ વાત તમે કે સમયસાર વાંચું તો હું પણ એમ જ કહું. તો કે હું કહું સમયસારને પડતું, સમયસાર વંચાય નહીં, ઠીક મુનિઓને માટે જવા દો. હા, એવી રીતે વિરોધ કરે તો કેવી રીતે કરે છે. તેમાં વ્યવહારને પ્રતિષેધ અને નિષેધ છે, કારણ કે આચારંગાદિ જ્ઞાનાદિનું આશ્રયપણું અનેકાંતિક છે. હવે ભાષા છે બધી શાસ્ત્રીય પરિભાષા છે. આચાર કેમ કેમ એ નિષેધ કરવા લાયક છે કે આચારંગ આદિને, એટલે કે આચારંગના જ્ઞાનને, ભલે આખું આચારંગ મોઢે કર્યું હોય, જ્ઞાનાદિનું આશ્રય પણ અનેકાંતિક છે એટલે વ્યભિચારયુક્ત છે. એટલે શું કે શબ્દશ્રુતાદિને જ્ઞાનાદિના આશ્રય સ્વરૂપ માનવામાં વ્યભિચાર આવે છે. કેમ કે શબ્દશ્રુતાદિ હોવા છતાં જ્ઞાનાદિ નથી પણ હોતા, માટે વ્યવહારને પ્રતિષેધ છે. શું કહે છે નીચે હજી ચોખ્ખું કહેશે ચોખ્ખું, કે અભવ્ય જીવોને પણ એ જ્ઞાન હોય છે. 11 અંગના જ્ઞાનમાં અભવ્ય જીવને એ જ્ઞાન હોય છે, એ ભગવાનના શાસ્ત્રો વાંચીને મોઢે કરેલા હોય છે. તો એને જ્ઞાન છે કે નહીં, એને પહેલું ગુણસ્થાન છે, એને અજ્ઞાની કહ્યો છે. ભગવાને પોતાની ગણતરીમાં એને પહેલા ગુણસ્થાને મૂકીને અજ્ઞાની કહ્યો છે. અને શાસ્ત્ર જ્ઞાન તો છે જ, તો શાસ્ત્ર જ્ઞાન સમ્યક દ્રષ્ટિને પણ છે અને શાસ્ત્ર જ્ઞાન મિથ્યા દ્રષ્ટિને પણ છે. માટે શાસ્ત્ર જ્ઞાનને જો જ્ઞાન કયો તો દોષ આવે છે, અથવા સિદ્ધાંત સ્થપાતો નથી. કેમ કે તો અજ્ઞાનીને પણ હોય અને જ્ઞાનીને હોય તો એમાં ફેર શું પીડ્યો, એમાં કાંઈ ફેર નથી. માટે એ જ્ઞાન નકામું જ્ઞાન, એ જ્ઞાન કામનું જ્ઞાન નથી, એને જ્ઞાન જ ન કહેવું, અથવા એ જ્ઞાનનો નિષેધ કરવામાં આવે છે. શા માટે એ જ્ઞાનનો નિષેધ કરવામાં આવે છે? અંતર્મુખ જવા માટે નિષેધ કરવામાં આવે છે, અંતર્મુખ થવા માટે નિષેધ કરવામાં આવે. કેમ કે તો શાસ્ત્રનો આશ્રય થઈ ગયો, એ આશ્રય છોડાવો છે, એ આશ્રય છોડાવો છે, એટલે બહિર્મુખતા છોડાવી છે એમ કહેવું છે. બહુ ચોખ્ખો ઉપદેશ છે. હા, એ આચાર્યદેવ છે, કોઈની શરમ રાખતા નથી. કોઈને સારું લાગશે તો, કોઈ વિદ્વાનો હોય છે, શાસ્ત્રજ્ઞ હોય છે, શાસ્ત્રના જાણનારાઓ, શાસ્ત્રજ્ઞ કહેવાય, બહુ સારા વિદ્વાનો હોય, શાસ્ત્રનું બહુ સારું જ્ઞાન હોય, એને ખોટું લાગશે તો એમ આચાર્ય મહારાજ જોતા એ કે અજકો છે ને એને અહીંયાથી કાઢવો મુશ્કેલ છે, ત્યાં એવો હલવાણો છે કે એને કાઢવો મુશ્કેલ છે, એટલે ઝાટકો મારીને કાઢે છે. ઠીક, હરખાઈ નો હલવાણો હોય આમ ખેંચે તો નીકળે, એને હરખાઈ નો ઝાટકો મારવો પડે. જરાક કડક ને કઠોર શબ્દ કે છે, પણ વચનામૃત વિતરાગ ના પરમ શાંત રસમૂળ, એ પરમ શાંતિના રસના મૂળિયા છે. તો બધા ઔષધ જે ભવરોગ ના, આ બધા વચનો તો ભવરોગ ટાળવાના ઔષધ છે, પણ કાયર ને પ્રતિકૂળ, જે પુરુષાર્થ કરી શકતા નથી, આત્માનો અંતર્મુક્તાનો પુરુષાર્થ કરતા નથી, કરી શકતા નથી, એવી અયોગ્યતા છે. એવા અયોગ્યતાવાન જીવને પ્રતિકૂળ પડે છે, એટલે હારા લાગતા અમારા શાસ્ત્ર જ્ઞાનનો નિષેધ કરે છે, અમારા ચારિત્રનો નિષેધ કરે છે, અમારી શ્રદ્ધાનો નિષેધ કરે છે, એમ એને લાગે છે, એને પ્રતિકૂળ પડે છે. કૃપાળુદેવે એને કાયર કીધા. કેવા કીધા? કાયર કીધા, પુરુષાર્થ વગરના કીધા. એને ના તો પાડી અહીંયા કે આચારંગાદી નું શાસ્ત્ર જ્ઞાન તે ના જ્ઞાન. હે, તો આચારંગ એ સમયસર થી કોઈ નીચેની વાત છે કઈ? આચારંગાદી જે શાસ્ત્રો નું એ નામ લીધું, એ કઈ સમયસર થી નીચી કોટી નું શાસ્ત્ર છે કઈ? એ તો સીધું ગણધર નું રચેલું છે, એ તો આ તો પરંપરા એ કુંકુંડ આચાર્ય નું રચેલું છે. આચારંગ કોઈ આધ્યાત્મિક શાસ્ત્ર નથી, તો હા એ જ પ્રમાણે કરે તોય તે એ શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નથી. એ સિદ્ધાંત બધે લાગુ પડે છે, એ સિદ્ધાંત સમયસર માટે પણ લાગુ પડે છે અને આચારંગ આદિ માટે પણ લાગુ. આદિમાં સમયસર બધા આવી ગયા, આચારંગ આદિ લીધું છે ને, આચારંગ એકલું ક્યાં લીધું છે? આચારંગ આદિમાં બધા અધ્યાત્મ શાસ્ત્ર આવી ગયા. એ તો જ્ઞાનીની વાણીને ઓળખવા માટેની યોગ્યતા જુદી છે, અને એના લક્ષણો જ્ઞાનીની વાણીના અને અજ્ઞાનીની વાણીના સાવ જુદા છે. એ વાતની પોતાને સમજણ હોવી જોઈએ. એ 689માં કૃપાળુ દેવ આપ્યું છે જ્ઞાનીની વાણીમાં કેટલા ગુણ હોય છે, અને એવા ગુણો અજ્ઞાનીની વાણીમાં હતા નથી, એમ સ્પષ્ટ આપી દીધી છે. એને સ્વાધ્યાયમાં ચર્ચા ન કરીએ કોઈ જ્ઞાની અજ્ઞાનીની, પણ કોઈ પણ જીવ હોય એવું જ્ઞાન તો અભવ્યને હોય છે એમ કહે છે નીચે. એમ કહે છે નીચે, એમ કહે છે અમૃતચંદ્રાચાર્ય કે એવું જ્ઞાન તો અભવ્યને પણ હોય છે. અભવ્ય તો જ્ઞાની કોઈ દી હોય નહીં, અભવ્ય તો કોઈ દી જ્ઞાની હોય જ નહીં, પછી પ્રશ્ન જ વિચારવાનો રહેતો નથી એમ છે. ઘણા ગુણો છે, તો આખો 2 કલાકનો વિષય છે. 689નો પત્ર છે ને, એ તો 2-3 કલાક ચાલે, એવો વાત છે. એમાં ઘણી વાતો નથી, વિસ્તારવાળો વિષય છે, એટલે વિષયાંતર થઈ જાય ને, એટલે નથી લેતા. શું કામ લઈ લીધું, વિષયાંતર થઈ જાય ને. પણ અહીંયા શું કહેવું છે, આચારંગનું પહેલું સૂત્ર શું છે ખબર છે? અધ્યાત્મનું સૂત્ર છે. આચારંગ શાસ્ત્ર આચરણનું છે, ચારિત્ર પ્રધાન છે, પણ એનું પહેલું સૂત્ર છે એ જ અધ્યાત્મનું સૂત્ર છે. જો એગમ જાણી સો સંગમ જાણી, જેણે એક આત્માને જાણ્યો તેને સર્વ જાણ્યું. અધ્યાત્મનું નિર્ગંઠ પ્રવચન છે આ. આચારનું પહેલા અધ્યાયનું પહેલું સૂત્ર જ આ છે, એટલે આચરણ પ્રધાન છે એટલે અધ્યાત્મ નથી એવું નથી. ટાઇટલ ઉપર જ છાપે છે. એટલે તે વ્યવહારને ના પરિણામો જે છે, વ્યવહારના પરિણામો છે, તે નિષેધવાને લાયક છે. કોણ એને નિષેધ કરે છે? ગમે એ નિષેધ કરે ન ચાલે એમ કે છે. વ્યવહારના પરિણામોનો નિષેધ કરવાનો અધિકાર કોને, એ અહીંથી નક્કી થાય છે કે નિશ્ચયને વ્યવહારને નો પ્રતિષેધક છે. તું નિશ્ચય નહીં માં આરૂઢ થઈને એનો નિષેધ કરજે. આ શરત છે, નિષેધ કરવાની આ શરત છે. એમને એમ જો નિષેધ કરવા જઈશ તો નિશ્ચય ભાષે થઈ જઈશ પછી. એમ તો નિષેધ થાય અથવા અશુભમાં ચાલ્યો જઈશ. અને નિશ્ચય ને વ્યવહાર નો પ્રતિષેધક છે, કારણ કે શુદ્ધાત્મા ને જ્ઞાન આદિ નું આશ્રયપણું એકાંતિક છે. ઓલો પણ અનેકાંતિક છે લીધું ને, એમાં તો હોય પણ જ્ઞાની અને ન પણ હોય. શાસ્ત્ર નું જ્ઞાન માં જ્ઞાની હોય પણ ખરા અને જ્ઞાની ન પણ હોય, તો અનેકાંતિક વાત થઈ ગઈ. જયારે શુદ્ધાત્મા ને શુદ્ધાત્મા નું અવલંબન લઈને જે સ્વસંવેદન જ્ઞાન ઉપજે, એ જ્ઞાન તો એકાંતે જ્ઞાન જ છે, કેમ કે એને શુદ્ધાત્માનો આશ્રય હોવાથી તે એકાંતે જ્ઞાન જ છે. એ જ્ઞાન સાચું જ્ઞાન છે, એકાંત જ્ઞાન છે. અનુભૂતિ છે, અનુભવ જ્ઞાન, એને જ જ્ઞાન કીધું. શુદ્ધ એકાંત અનુભૂતિ સ્વરૂપ આત્મા છે. આત્મા પોતે અનુભૂતિ સ્વરૂપ છે, એમાં એકાંત શબ્દનો પ્રયોગ કર્યો છે 833માં. ભાવનાને બોલી લીધા ને એમાં. શુદ્ધ એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ આત્મા છે. અને એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ છે એ પ્રત્યક્ષ છે એમ કે છે. અને પ્રત્યક્ષ હોય ત્યાં બીજા પ્રમાણની જરૂર રહેતી. શુદ્ધાત્માને જ્ઞાનાદિનો આશ્રય માનવામાં વ્યભિચાર નથી, કેમ કે જ્યાં શુદ્ધાત્મા હોય ત્યાં જ્ઞાન દર્શન ચારિત્ર હોય છે. જ્યાં શુદ્ધાત્મા હોય ત્યાં એ આત્માની સાથે એના ગુણો અંદરમાં શુદ્ધ જ્ઞાન દર્શન અને ચારિત્ર હોય છે. આ વાત હેતુ સહિત સમજાવવામાં આવે છે. એ વાત ટૂંકામાં કરી થોડુંક વિસ્તારથી એવા કહેશે ચોખ્ખું કરીને કે આચારંગાદી શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, કારણ કે તેના શબ્દશ્રુતના સદભાવમાં, તેના એટલે શબ્દશ્રુતના સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધાત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે. ઠીક, સાવ ચોખ્ખું કરી દીધું કે આવું શબ્દશ્રુત તો અભવ્ય જીવને હોય એટલે આવા જ્ઞાનનો સદભાવ છે, પણ એને આત્મજ્ઞાનનો અભાવ છે, માટે મેં એને જ્ઞાની કહેતા નથી. 11 અંગ સુધી અભવ્ય જ્ઞાન ધરાવે. શાસ્ત્રોનું જ્ઞાન કેટલું ધરાવે? 11 અંગ સુધી. સાધારણ વાત નથી એ. અગિયાર અંગ નવ જ્ઞાની ને તો બારે બાર અંગનું જ્ઞાન થઈ શકે. અભવ્યનો દાખલો એટલા માટે રહેશે કે ત્યાં પછી વાદ વિવાદ કરવાનો પ્રશ્ન રહેતો નથી. અભવ્ય જ્ઞાની હોય જ નહીં ને, જ્ઞાનીનું હોય પણ એને શાસ્ત્ર જ્ઞાન કેટલું હોય કે 11 અંગનું હોય? એ જ્ઞાનનો સદભાવ આત્મજ્ઞાનના અભાવપૂર્વક છે, માટે એવા જ્ઞાનને અમે કાંઈ કિંમત આપતા નથી. એની કિંમત ઉડાડી મૂકી. જેમ શુભ ભાવની કિંમત ઉડાડી મૂકી, એમ સાચા શાસ્ત્રોના જ્ઞાનની કિંમત પણ ઉડાડી મૂકી. સાચા શાસ્ત્રોનું સાચું જ્ઞાન પાછું સમજણવાળું, સાચી સમજણવાળું. અત્યારે જે બધી ગડબડ હાલે છે પંડિતોમાં, એવું નહીં પાછું. વિદ્વાનોમાં જે ગડબડ હાલે છે એ વાત નહીં. કોક આમ અર્થ કરે ને કોક આમ અર્થ કરે ને કોક આમ ખેંચે ને કોક આમ ખેંચે, એ નહીં. બરાબર ચોખ્ખું જ્ઞાન હોય, એમાં ફેર ન હોય. કિંમત કેટલી? આત્મજ્ઞાનના અભાવમાં એની કિંમત શૂન્ય છે, જરાય એની કિંમત નથી. આવી વાત છે. આખું વજન ઉઠી જવું જોઈએ, બાહ્ય જ્ઞાન ઉપરનું વજન ઉઠી જવું. જેમ સ્વભાવ ઉપરનું વજન ઉઠી જવું જોઈએ, એમ બાહ્ય જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન ઉપરનું વજન પણ ઉઠી જવું જોઈએ. હા, મર્મ જ્ઞાનીના હૃદય ને મર્મ છે. ના, શાસ્ત્રનું જાણપણું એ જાણપણું છે, પણ એનો મર્મ તો જ્ઞાનીના હૃદયમાં છે. વાત તો એમ છે કે અભવ્યાદી મિથ્યા દ્રષ્ટિ એનો મર્મ સમજતા નથી. મર્મ એટલે શું? કે એ જ્ઞાનનું ઉપયોગિત્વ કેવી રીતે છે, એપ્લિકેશન. સમજણ તો થઈ, એ તો થિયરિટિકલ નોલેજ થયો. હવે એ જ્ઞાનને પ્રેક્ટિકલી અનુભવમાં કેવી રીતે મૂકવું, એ જ્ઞાની પાસે છે. એ બીજાની પાસે એ ચીજ નથી. ચીજ અહીંયા, કિંમત અહીંયા છે એને. કે સમજાણું ખરું, મોઢે કર્યું સમજાણું, પણ જો એને લાગુ કરતા ના આવડ્યું તો એ સમજણ મીંડું મૂકવા જેટલી છે. એને કાંઈ આંક આપી શકાય નહીં એમ કેવું. જ્ઞાન જ છે, પ્રયોજનને ન સાધે તે જ્ઞાન નહીં. ઘણા કહે છે ભાઈ, સમજાય છે પણ પુરુષાર્થ ઉપડતો નથી. જ્ઞાન પોતે જ પુરુષાર્થનું ઉત્પાદક છે. જે વાસ્તવિક જ્ઞાન છે એ પુરુષાર્થનું ઉત્પાદક છે. તારી પાસે જ્ઞાન છે અને તું એમ કહે છે કે મારો પુરુષાર્થ ઉપડતો નથી એટલે મારું કામ થતું નથી, તો એ જ્ઞાન નથી. પણ તને જ્ઞાન સંબંધી કોઈ કલ્પના થઈ ગઈ, વાસ્તવિક જ્ઞાન નથી. વાસ્તવિક જ્ઞાન તો પુરુષાર્થને ઉછાળે, સીધો ઉછાળો અંદરથી આવે, કેમ કે એમાં પ્રત્યક્ષતા છે. વાસ્તવિક જ્ઞાનમાં પ્રત્યક્ષતા છે, અને પ્રત્યક્ષ છે એ પુરુષાર્થને ઉછાળ્યા વિના રહે નહીં. ઉછળે ઉછળે ને ઉછળે, ઉપડતો નથી પુરુષાર્થ. એ બતાવે છે કે જ્ઞાન નથી, કલ્પના થઈ ગઈ છે કાંઈ. થોડ કલ્પનાને એમ કે, આ તો બહુ મુદ્દાની વાતો છે. ધર્મના ક્ષેત્રમાં આમ તો જીવ ભ્રાંતિથી જગતમાં જીવે છે. ભ્રાંતિથી જીવે છે કે સુખ નથી ત્યાં સુખ માનીને જીવે છે. પદાર્થ સારો નથી ત્યાં એને સારો દેખાય છે, ખરાબ નથી ત્યાં ખરાબ દેખાય છે. અસંખ્ય પ્રકારની ભ્રાંતિના પરિણામ કરે છે. પણ ધર્મના ક્ષેત્રમાં આવીને એક વિશિષ્ટ પ્રકારની ભ્રાંતિ કરે છે, એ ભ્રાંતિ છોડાવી છે. અહીંયા પૂરી ભ્રાંતિ હજી છૂટવી સહેલી છે, પણ આ ભ્રાંતિ છૂટવી સહેલી નથી. શાસ્ત્ર જ્ઞાનને જ્ઞાન માન્યું હોય, બાહ્ય ક્રિયાને ચારિત્ર માન્યું હોય, એને ત્યાંથી છોડાવવો કઠણ પડે. એટલે જરા કડક શબ્દ વાપર્યો. ફરીથી આચારાંગ આદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી. એને જ્ઞાન કહેવું, એકાંતે એને જ્ઞાન કહેવું તે યોગ્ય નથી. હોય કોઈ જ્ઞાનીને જ્ઞાન હોઈ શકે છે, પણ એકાંત છે ને અજ્ઞાનીને પણ હોય. કારણ કે એ તેના સદભાવમાં, એવા જ્ઞાનના સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધાત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે. એને શુદ્ધાત્માનો આશ્રય નથી, શુદ્ધાત્મા એને પ્રત્યક્ષ નથી, શુદ્ધાત્માનું અવલંબન અને એને અનુભવ નથી. માટે એ જ્ઞાનને અમે જ્ઞાન કહેતા નથી. એ તો પહેલું ગુણસ્થાને હોય એવું, અભવ્યને હોય તો ક્યાં સવાલ જ છે. એવી જ રીતે જગતના પદાર્થોની કિંમત એમ નીકળી જાય છે, તુચ્છતા કેવી રીતે એમાં. આ બાહ્ય જ્ઞાનની તુચ્છતા કરી, અભવ્યને હોય એમાં શું તારે એમ મોટી વાત છે. હા, તુચ્છતા કરી એમ જગતમાં પૈસાની કિંમત છે. જગતમાં શેની કિંમત છે? પૈસાની. તો કે પાપીમાં પાપી પ્રાણી પાસે પૈસો હોય છે. કતલખાના જેણે માંડ્યા છે એવા જે પાપી પ્રાણીઓ છે એની પાસે પૈસો હોય છે. તો તુચ્છ વસ્તુ છે કે એમાં શું તને એને એનો તને મહિમા કેમ આવે છે એમ કે. ઠીક છે, ગમે એવા પાસે હોય છે એની શું કિંમત એમ કે છે. બાહ્ય જ્ઞાન અભવ્યને હોય છે એની શું કિંમત? તુચ્છ છે, એ તુચ્છ વસ્તુ છે, એની કોઈ કિંમત નથી. મોક્ષ માર્ગમાં આત્મકલ્યાણના રસ્તામાં એ વાતની કોઈ કિંમત નથી. હા, અટકે છે, એમાં અટકી જાય છે, કિંમત તો નથી. પણ અવરોધક છે ક્યારે? કે કિંમત આપે છે ત્યારે. અવરોધક કેમ થાય છે? કિંમત નથી એમ કરીને અવરોધ કાઢી નાખવો છે. કિંમત આવે તો રોકાઈ જાય, અને કિંમત ન હોય તો રોકાય. અને એમાં શું એને એમ થાય? એમાં શું? એમાં કાંઈ નથી. નહીં, એમાંથી નહીં આવે ને, બાહ્ય જ્ઞાનમાંથી પણ નહીં આવે. નાની હોય, ઘણો જ્ઞાનનો ઉઘાડો હોય, અંગપૂર્વક, તો પણ એમ કે મારા ગુરુની કૃપા છે. શું કે? મને તો કાંઈ આવડતું નથી, એ તો મારા ગુરુની કૃપા છે, એમની દેન છે, મારું એમ નથી, એમાં કાંઈ નથી એમ કે. હું શું કહું? ફુગાનીજી પાસે વિદ્વાન આવ્યા એક દિવસ, પરીક્ષા બુદ્ધિ થી પ્રશ્ન કરતા હતા. હું બેઠો હતો, બહુ સરસ ચર્ચા કરો છો તમે, સાંભળ્યું છે કે તમારી ચર્ચા બહુ સારી ચાલે છે. તું પોતે નહોતા આવતા, મળવા આવેલા. આ તો બધી સાંભળી, છેલ્લે છેલ્લે ફોન ફેરો થયેલો, એટલે એમ શું કે કાંઈક લાગે છે. એ બધા ભેગા થતા હતા રાજકોટથી, લાલુભાઈ બધા આવેલા દિવસોમાં, એવું તો દેખાડ તો થઈ જાય. બહુ સારું તમારું ચાલે છે કે તો ગુરુદેવજી બાત હે સબ. મેં તો ઇસકે પહેલે ઇસ બાત કી એબીસી ભી નહીં જાણતા થા, મને તો એનો અબની ખબર નહોતી. કે ગુરુદેવ કૃપા થઈ આ બધી વાતો કરીએ છીએ, અમારું એમાં કાંઈ નથી. સારો ઉપયોગ છે કોઈ ગુરુદેવનું, અમારું કાંઈ એમ જ આવે. કેટલી એમને તો લબ્ધિ હતી, એમને તો નાની લબ્ધિઓ હતી. એ ગુરુદેવની કૃપા છે, અમારી પર્યાય પર્યાય ગુરુદેવની કૃપા છે. અત્યારની એક એક પર્યાય ગુરુદેવની કૃપા છે. એટલો ગુરુદેવના ગુણોનો મહિમા કરતા હતા. એવો ગુરુ ગુણનો મહિમા કરે એને ગુણ પ્રગટે, એને ગુણ પ્રગટવાનો અવકાશ છે. ન આવ્યું એને ગુણ પ્રગટવાનો અવકાશ છે. શું કે છે? જીવાદિ નવ પદાર્થો દર્શનનો આશ્રય નથી. કારણ કે તેમના સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધાત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે. ત્યાં પણ અભવ્ય લીધા. શું કે છે? કે નવ તત્વની જાણપણારૂપ જે વ્યવહાર શ્રદ્ધા છે એ તો અભવ્યને હોય છે. એને આચારંગ માં જોતા એમાં કઈ નવ તત્વની વાત નથી આવતી. એને શ્રદ્ધા છે, માને છે. કેવી રીતે? વિકલ્પાળી માન્યતા, માન્યતાનો રાગ. માન્યતા નહીં પણ માન્યતાનો રાગ છે કે હું આ વાતમાં માનું છું, બીજી વાતમાં માનતો નથી. આ વાત બરાબર છે, એ તો અભવ્યને હોય, એથી કાંઈ આત્મકલ્યાણ થાય. કેમ કે તેના સદભાવમાં અભવ્યોને શુદ્ધાત્માના અભાવને લીધે, શુદ્ધાત્મા પ્રગટ્યો નથી, શુદ્ધાત્માનો શ્રદ્ધાનો અભાવ છે, માટે તેને દર્શનનો પણ અભાવ છે. એને સમ્યક દર્શન કહેતા. છ જીવ નિકાય ચારિત્રનો આશ્રય નથી. એ વ્યવહાર ચારિત્ર પાળે છે છ જીવ નિકાયનો, એ ખરેખર ચારિત્ર છે જ નહીં. કારણ કે તેમના સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધાત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ છે. એવું ચોખ્ખું ચારિત્ર મુનિ દિશા દીક્ષા અંગીકાર કરીને નિરતિચાર 28 મૂળ ગુણનું પાલન કરે એ તો અભવ્ય પણ કરે એમ કે છે. શું? એવું અભવ્ય પણ કરે ને કરી શકે એ કોઈ ચારિત્ર ફારિત્ર છે એમ કે. હા, નવમી ગ્રેવે કે જાય એવા શુભ પરિણામ થાય, નવમી ગ્રેવક સુધી જાય. પણ તેથી શું એમ કે છે? નવમી ગ્રેવ ગયો પણ તેથી શું? હા, ક્ષેત્ર થી નજીક છે, પણ એથી નિગુજ ના જીવ છે ત્યાં સીધા. એને ક્ષેત્ર કેટલું નજીક? તો સિદ્ધશિલા ઉપર જ બેઠા છે. જ્યાં સિદ્ધ બેઠા છે ત્યાં પણ, જ્યાં અનંતા સિદ્ધો છે ત્યાં અનંતા નિગુજ ના જીવો છે. ક્ષેત્ર થી નજીક શું કામ આવે? ગુરુદેવ સોનગઢમાં બિરાજતા હતા. હે, આપણે મુમુક્ષુઓ પણ સોનગઢ જઈને રહેતા હતા કે નહીં? આપણે લોકો રહેતા હતા, કોઈ ઘર ભાડે રાખીને કોઈ પોતાનું ઘર કરીને રહેતા હતા કે નહીં? સોનગઢમાં ત્યાં એ ક્ષેત્રમાં કીડા મકોડા બધા ઘણા પક્ષી પશુ પક્ષીઓ બધા આવે ને એને રહે છે કે નહીં? હે, પછી અન્ય મૂર્તિઓ નોકર ચાકર બધા આવે જાય કે ના આવે? બીજે બીજા ગામના લોકો પણ આવે જાય કે ના આવે? બધાને ક્ષેત્રથી નજીકતા નથી થતી. હે, ગુરુદેવની રૂમમાં માખીઓ ઘણી હતી. હે, ક્ષેત્રની નજીકતા થઈ કે નહીં એ જીવોને? ક્ષેત્રની નજીકતા શું કામ આવે? ભાવની સમીપતા આવવી, ભાવની સમીપતા થવી, ગુરુદેવના ભાવ અને પોતાના ભાવને મેળ થવો. એ ભાવનું સામીપ્ય આવે તો દ્રવ્ય સામીપ્ય નહીં, આરોપથી કિંમત થાય છે. તો દ્રવ્ય સામીપ્ય ઉપર આરોપ આવે છે કે ગુરુદેવની નિશ્રામાં ગુરુદેવના ચરણમાં રહીએ છે એમ કહેવાય. પણ ભાવ સમીપતા હોય તો, ભાવનું ઠેકાણું ન હોય તો એનું કાંઈ કિંમત છે જ નહીં. હા, અને મહેમાનો નિષેધ કર્યા કરે, સ્ત્રીનો પુરસાદ કરે ને વ્યવહાર છોડી દે નિષેધ કરીને, નિશ્ચયાભાસી થાય, સીધો નિશ્ચયાભાસી થઈ જાય. નિશ્ચય વડે વ્યવહાર નિષેધ છે, સીધો નિષેધ જે નથી. આ શરત છે નિષેધ કરવાની, આ શરત છે. શુદ્ધાત્મા જ જ્ઞાનનો આશ્રય છે, કારણ કે આચારંગાદી શબ્દ સ્વરૂપના સદભાવમાં કે અસદભાવમાં, તેના અર્થાત શુદ્ધાત્માના સદભાવથી જ જ્ઞાનનો સદભાવ છે. પછી આમથી લીધું કે શુદ્ધાત્માનું જ્ઞાન તે જ્ઞાન છે, ભલે આચારંગનું જ્ઞાન ન હોય, એકેય અંગનું જ્ઞાન ભલે ન હોય, પણ જો એને શુદ્ધાત્માનો અનુભવ છે તો બારે અંગનું જ્ઞાન એની અંદર આવી જાય છે. બાર અંગનો સાર પકડ્યો એને, એના જ્ઞાનમાં શું આવ્યું? બાર અંગનો સાર આવી ગયો. કેમ કે બાર અંગમાં અનુભૂતિ કરવાનું વિધાન છે. એ અનુભૂતિ કરી, ભલે અંગનું જ્ઞાન ન હોય, એકે અંગનું જ્ઞાન ન હોય, તો પણ એને બધા અંગનું જ્ઞાન આવી ગયું. બારે બાર અંગનું જ્ઞાન આવી ગયું. બાર અંગના જ્ઞાનને ક્યાં વાત કરવી? અરે, કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રગતિ. એને કઈ લબ્ધિ પ્રગતિ? કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રગતિ છે. કેવળ જ્ઞાન લેશે અલ્પકાળમાં, એમ જોવો એને, ભાવિ નહીંથી એને એમ જોવો, કેવળી જોવો, ભાવિ નહીંથી એમ કહે છે. હા, પરમાત્મા કહે છે 143માં નયાતિ ગ્રંથને પરમાત્મા કીધો કે ન કીધો? 143ની ટીકામાં અમરચંદ્રાચાર્ય આ જ ગ્રંથમાં છે. નયાતિક્રમ થયો તો એને પરમાત્મા કહી દીધો. આચાર્યદેવને બહુ માન આવ્યું. આચારંગાદી જ્ઞાનના શબ્દ સ્વરૂપનો સદભાવ હોય કે અભાવ હોય, શુદ્ધાત્માનું જ્ઞાન થયું તેને જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. શુદ્ધાત્મા દર્શનનો આશ્રય છે, કારણ કે જીવાદી નવ પદાર્થોના સદભાવમાં કે અસદભાવમાં, તથા તેના સુરતા શુદ્ધાત્માના સદભાવથી દર્શનનો સદભાવ છે. જેની શ્રદ્ધાએ શુદ્ધાત્માને શ્રદ્ધો પકડ્યો, ગ્રહણ કર્યો, એને ભલે નવ તત્વનું નામ લેતા આવડતું હોય, એને નવી તત્વની શ્રદ્ધા છે, એને નવીની શ્રદ્ધા છે, ભલે એને નામે આવડતા ન હોય અને એના ભેદ વિકલ્પો પણ એને ન હોય, તો પણ એની લબ્ધિ નવે તત્વની શ્રદ્ધામાં આવી જાય છે. એ સાચી શ્રદ્ધા છે. અને શુદ્ધાત્મા ચારિત્રનો આશ્રય છે, કારણ કે છ જીવ નિકાયના સદભાવમાં કે અસદભાવમાં તેના સદભાવથી ચારિત્રનો સદભાવ છે. બાય ચારિત્ર ન પાળે તો પણ એ ચારિત્રવાન છે એમ કે છે, કેમ કે સ્વરૂપમાં આચરણ કરે છે ને સ્વરૂપમાં સ્થિર થાય છે, માટે એને સદભાવ હોય કે અસદભાવ હોય એ વાત જોવાની રહેતી નથી, એને ચારિત્ર છે ને. બહુ સરસ વાત કીધી અમૃતચંદ્રાચાર્ય, ટીકા કરે છે, ફેન્ટાસ્ટિક. કાંઈ વચ્ચે કોઈની તાકાત નથી કે ગડબડ કરી શકે, ચોખ્ખી વાત છે. ભાવાર્થ લઈ લઈએ, આચારાંગાદી શબ્દશ્રુતનું જાણવું, જીવાદી પદાર્થ નવ પદાર્થનું શ્રદ્ધાન કરવું તથા છ કાયના જીવોની રક્ષા, એ સર્વ હોવા છતાં અભવ્યને જ્ઞાન દર્શન ચારિત્ર બિલકુલ હતા નથી, એને જ્ઞાન દર્શન ચારિત્ર છે જ નહીં એમ કહેવાય. તેથી વ્યવહાર નહીં તો નિષિદ્ધ છે, અને શુદ્ધાત્મા હોય ત્યાં જ્ઞાન દર્શન ચારિત્ર હોય જ છે, ભલે ઓલો ઓલો પ્રકારનો હોય તો પણ એને ખરેખર દર્શન જ્ઞાન ચારિત્ર છે જ. તેથી નિશ્ચય નહીં, વ્યવહાર નહીંનો નિષેધક છે, માટે શુદ્ધને ઉપાદેય કયો છે, માટે શુદ્ધનીને ઉપાદેય કયો છે, શુદ્ધાત્માને ગ્રહણ કરવું એ જ ઉપાદેયતા છે. સિદ્ધાંતો એમ સેવ્યતા 185-185 આવશે ને, આ સિદ્ધાંતનું સેવન કરો કે એક શુદ્ધાત્મા જ આશ્રય કરવા યોગ્ય છે. હજી પણ આગળ ફરીને કહેશે, આ શ્લોક કીધા પછી ફરીને કહેશે, પુનરેવમ આહુહુ, ફરીને કહીએ છીએ એમ કરીને પાછો વિષય થોડો લંબાવે છે આજ અધિકાર.